અહીંયા ત્રીજું પદ તો સમજી લેવું કે મારા કર્મનો કરતા કોણ? હું ઈશ્વર નહીં, બીજો કોઈ નહીં. કર્મ પોતાની મેળે કરે તો મને ચોટે શું કામ? એમાં એ સ્વભાવ છે નથી. માટે કર્મનો કરતા પૂતગળ કર્મના રૂપમાં સ્વયં પરિણતિત થાય, ન થાય, કોઈ કાળે ન થાય. જે માટીમાંથી ઘડો કોઈ કાળે ન થાય. પોતાની મેળે માટી પડી રહીએ, હજારો શું કરોડો વર્ષો સુધી પડી રહીએ, અને એવા કરોડો વર્ષોના અવશેષો છે, પણ ક્યાંય રચના નથી. ઢગલો છે, સ્કંદ છે, રચના નથી. જ્યાં રચના છે ત્યાં જીવનો સંયોગ હશે. એ સંયોગિક અવસ્થા છે. જગતનું બધું સ્વરૂપ સંયોગી અવસ્થા છે. અને સાહજિક જેને કહે વિસસરા પરિણામ, એ જ્યાં પદાર્થોના સ્કંદ એમને એમ પડ્યા છે, બધા વિસરસા પરિણામ છે. પણ ઉજ્જળ હતું ને નગર વસી ગયું, તો નગર વસી ગયું એ જીવનો સંયોગ. કર્મથી નગર ન વસે, ઉદગલથી નગર ન વસે, નગરને વસાવવું હશે તો જીવનો સંયોગ. સમજાય છે બધું? આખી જગતની રચના, આખો લોક, એ લોકનું સ્વરૂપ જીવ અને પૂતગળનો સંયોગ. આ સંયોગી અવસ્થા છે, આ સંયોગી ભાવ છે. બરોબર સમજી લે. માટે કર્મનો કરતા કોણ? આત્મા. આ દેહ છે એ કર્મ છે, એનો કરતા કોણ? આત્મા. રાગ દ્વેષ એ કર્મ છે, દ્રવ્ય કર્મ છે, એનો કરતા કોણ? આત્મા. નગર, ઘર, પરિગ્રહ, મારી મોટરગાડી, મારું મોટરસાયકલ અને મારા અનેક સાધન ભોગ ઉપભોગના આ બધા શું છે? કર્મનું સ્વરૂપ છે. ઉપચાર કર્મથી એનો કરતા કોણ? આત્મા. શ્રીજીને ત્રિવિધ રૂપે એનું કર્તાપણું કહ્યું છે. સ્વભાવની પરિણતિએ પોતાના સ્વરૂપનો કરતા, સંબંધથી દ્રવ્ય કર્મનો કરતા, અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા આત્મા છે. આત્મા એનો ભોગતા છે. જે જે કર્મ આત્માએ બાંધ્યા છે, તે કર્મ, તે પૂતગલ પરમાણુઓ અચિંત્ય સામર્થ્યના કારણે એ જીવના ભાવનું પરિણામનો યોગ પામી અને જુદી જુદી રચનાઓના રૂપમાં યથા સમયે, આખો સૃષ્ટિનો નિયમ છે કર્મ સ્વભાવે પરિણમે, એના પોતાના સમયે કાળ સ્થિતિ આવે, કર્મ ઉદયમાં આવે, તેવી રચના, તેવું રૂપ એ થાય. અને ક્યાં સુધી રહીએ? થાય ભોગથી દૂર. એનો પાવર ખલાસ થઈ જાય તો ભાઈ જાય. પછી આપણે ધારીએ તો પણ રહીએ નહીં. આપણને લાગે કે વાળ મારા બહુ સરસ છે, કાયમ રહેવા જોઈએ. મારા વાળ ફર્સ્ટ ક્લાસ છે. વાળ છે એ જડ છે, એ કર્મ છે. દેહમાંથી એ ઉત્પન્ન થાય છે, એની એક અવસ્થા છે, નખની એક અવસ્થા છે. આપણી ઈચ્છા છે કે આપણા વાળ ખરવા જોઈએ નહીં. આપણી ઈચ્છા છે કે આપણા દાંત પડવા જોઈએ નહીં. આપણી ઈચ્છા છે કે આપણી આંખને મોતિયો આવવો જોઈએ નહીં. આપણી ઈચ્છા છે કે આપણા કાન જરાય બેરા થવા જોઈએ નહીં. આપણી ઈચ્છા છે કે આપણું ગળું કોઈ દી બેસી જવું જોઈએ. રેવા દે ભાઈ. કર્મ સ્વભાવે પરિણમે. આપણી ઈચ્છા છે કે આ શરીર કોઈ દી જાય નહીં, હંમેશ રહીએ. ભાઈ આ નહીં બને. કર્મ સ્વભાવે પરિણમે. થાય ભોગથી દૂર. દાંત હારેનો વેપાર હતો, ચામડાનો પૂરો થયો, દાંત વયા ગયા. ગોંડલમાં મહારાજાના એક બહુ સરસ મજાના એને કારભારી હતા. આખી ભગવત ગોમંડળની રચના કરીએ પુરુષે, એટલા વિદ્વાન જન હતા. અને એના દાંત પડી ગયા અને ગોંડલના મહારાજાને ખબર પડી કે આના દાંત પડી ગયા છે, પણ આ કઈ ચોખ્ઠું બોખ્ઠું કરાવશે નહીં. અને કેમ નથી કરાવ્યું? એટલે એમ થયું કે કદાચ જરા મુંજી જીવ હશે, કંજુષા, એટલે નહીં કરાવતા હોય તો આને તો તકલીફ થતી હશે ખાવાની. મહારાજાએ એને બોલાવીને પ્રશ્ન કર્યો કે તમને મુશ્કેલી પડે, જાઓ આવતીકાલે આવશે અને રાજના ડોક્ટર તમારા દાંતના ચોખ્ઠાની વ્યવસ્થા વગેરે કરવામાં આવશે. એણે કહ્યું કે ભગવાન, દાંત ગયા એટલે ખોરાક સાથેનો મારો જે કર્મ હતો, સંબંધ, એ પૂરો થયો, નહીં તો દાંત જાત નહીં. માટે હવે મારે એવું જ ખાવાનું છે કે જેને દાંત સાથે સંબંધ નથી, કેમ કે એ જેવાથી મારી શરીરની પાચન ક્રિયા પણ એવી થઈ ગઈ હશે, એટલે હવે હું બીજા બનાવટી દાંતથી પણ ગમે તે પદાર્થ રાખીશ તો પછી પાચન માટે થઈને શેનું ચોખ્ઠું નખાવશું. એને બહુ સરસ શરીરનો ધર્મ એટલું સરસ એને બતાવ્યું છે. કારણ કે અખર ભગવત ગોમંડળની જેને રચના કરી એને એક મહારાજાને 2 મિનિટમાં આખો સિદ્ધાંત સમજાવી દીધો કે જે વસ્તુ જાય છે એ ઇન્દ્રિયના લેણદેણ પૂરા થયા છે તો મારે સમાધાન કરી લેવું કે બસ હવે એ વાત પૂરી થઈ. હવે શેરડીના સાઠા અમે ખાતા તારે હોપારીના કટકા કરતા હતા, ભૂલી જાય. આખી હોપારી હું તો આમ ભાંગી નાખતો હતો. હવે રેવા દે ભાઈ, હોપારી નથી ભાંગવી, હવે તું ભંગાઈ જઈશ. જે વાત પૂરી થઈ ગઈ, જે સાધન મને પ્રાપ્ત થયું હતું એ પૂરું થયું, સમાધાન કરી લે. આ સમાધાન નહીં કર અને છતાંય ખાવા જાય તો ચોખ્ઠું હશે ને તોય હુજી જશે અને પછી પેઢું ચડી આવશે, કારણ કે સમાધાન નથી. જીવનનું ઘણું ગહન રહસ્ય ઘણું છે. અહીંયા કહે છે કે આત્મા પોતે જ પોતાના કર્મનો ભોગતા છે, અને એ ભોગતા પણ ક્યાં સુધી રહે? આપણે ઈચ્છિત પદાર્થનું ભોગતા પણ શાશ્વત ગણતા હોય તો પણ એ રહે નહીં. અને આપણને ન ગમતી સ્થિતિ આપણને એમ લાગે કે એક મિનિટમાં ખતમ થઈ જાય તો સારું, પણ ઓલી બીમારી ઘણી વાર જાય જ નહીં, કેળો જ ન મૂકે. આ શરદી કેળો નથી મૂકતી, આ મારો જીવ લેશે, જીવ જ લે. એનો કાળક્રમ નક્કી છે ત્યારે જ જવાની, માટે તું ચિંતા કર. માં સમાધાન લેતા શીખીએ. જડ કર્મ પુદ્ગલ કર્મ એનો જ્યાં સુધી સ્થિતિ હોય ત્યાં સુધી જ બાકી જાય. આબા નિમિત્ત નિમિત્તિક સંયોગો ચાલ્યા કરે, ઉપચાર કરવા, જે કંઈ થવાનું હશે તે થયા કરશે, અને એની અંદર એનો જે કંઈ કાળક્રમ, જે કંઈ સામસામા ભેદ થવાનો હશે તો થશે, નહીં થવાનો હશે તો નહીં થાય. ચિત્તની કોઈ વ્યાકુળતા, કોઈ વિક્ષેપ પણ નહીં થવું જોઈએ. આત્મા કર્મનો ભોગતા છે અને એ કર્મ સ્વભાવથી પરિણમે છે અને ભોગથી સ્વયં દૂર થાય છે, તું ઈચ્છ કે ન ઈચ્છ. એનો મોક્ષ છે, આ સ્થિતિ કાયમ નથી. જે વિચે કે મારે આવી સ્થિતિ નથી જોતી, આ કર્મ કરવા ભોગવવા, કરવા ભોગવવા, કરવા ભોગવવા, જન્મ લેવો, મરવું, જન્મવું, મરવું, જન્મવું, મરવું, આ ગર્ભમાં જવું, આ સ્મશાનમાં જવું, આવું મારે જોઈતું નથી, આ ટળી શકે છે, આ ટળી શકે છે. આના ઉપાય છે, અને ઉપાય પણ અવિરોધ ઉપાય છે, અચૂક ઉપાય છે. જે ઉપાય અવિરોધ છે એ અચૂક પણ છે, જે અમે કીધા છે એ ઉપાય અવિરોધ પણ છે અને અચૂક પણ છે. હે શિષ્ય, આ છ પદની અંદર તું ક્યાંય હવે જાણે જાણે તારી મતિ કલ્પનાથી એક પણ પદનું ઉત્થાપન કરીશ. માં શબ્દ પૂક્યો છે કે સર્વાંગતા તે પદની સર્વાંગતા, છ પદની સર્વાંગતા. સદગુરુએ કહ્યું છે કે પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતા મોક્ષ માર્ગ સિદ્ધ થતો નથી. છ પદને શ્રદ્ધાપૂર્વક માન્ય કરવાના છે. આ જ વસ્તુ સ્થિતિ છે. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા અનંતા જ્ઞાનીઓએ સમ્યક દર્શનના નિવાસના આ છ પદ નીચે કયા તે સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. માટે આની બાબતની અંદર, આની સર્વાંગતાની બાબતમાં કોઈ એની અંદર અવિરોધપણે આને માનવા એ પ્રકારની અહીંયા વાત બતાવી છે. જાતિ વેશ નો ભેદ નહીં કહો માર્ગ જો સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ. બાકીની જે કઈ એની પરચુરણ શંકા હતી એ બધી કીધી કે ભાઈ આમાં કોઈ જાતિનો ભેદ નથી, બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય ચંડાળ ગારો કારો ગોળો આર્ય અનાર્ય પૂર્વનો પશ્ચિમનો કાંઈ ચિંતા કરમાં કોઈ ભેદ નથી, એ આત્મા હોવો જોઈએ, પુરુષ સ્ત્રી કોઈ ભેદ નથી. જાતિ વેશનો ભેદ નહીં. વેશ ભગવા વસ્ત્ર પહેરા છે, શ્વેત પહેરા છે, નીલા પહેરા છે, પીળા પહેરા છે, પચરંગી પહેરા છે, ચિંતા કરમાં આ ચિહ્ન લીધા છે, આ સાધન હાથમાં લીધા છે, અરે ગમે તે લીધા હોય ચિંતા કરમાં. એ બાહ્ય લિંગ અને વેશ, બાહ્ય ત્યાગ અને એની અંદર ઉપકરણ, એ સામગ્રી, એ બધા દેશ કાળ અનુસાર એ બધા ગચ્છના મતના વ્યવહાર છે. એક કોઈ સાધુ આવે એટલે એમાં થોડોક ફેરફાર કરી નાખે, વળી લાકડી બે ફૂટ કાપી નાખે, એટલે બીજો કહેશે કામ થાય ના, રજોડો તાટલો જ જોઈએ, ત્રીજો આવે તો બીજું કાપી નાખે, થોડું કાંઈક તો નવીનતા હોય. કોક આવે તો મુપત્તિ નાની કરે ને કોક મોટી કરે કે કાન સુધી જોઈ એલા કરશે ભાઈ. આવું તો સંસારમાં આના ઉપર મોક્ષ માર્ગ નું તું જજમેન્ટ લેતો નહીં, ભૂલે ચૂકે. કોઈએ પહેર્યું વસ્ત્ર પહેર્યું છે તો ગોઠણ ઉધ્યું હોય, અને કોઈ કે ના ગોઠણ સુધી નો નીચું હોવું જોઈએ, અને બીજું એમ કે ગોઠણ થી ઊંચું હોય એ જ હાચો, બાકીનો ખોટો. આમાં પરિશમાં જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય, આની ચાવી શું? સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ન કોઈ. જે સાધના કરશે, ગમે તે વેશ વાળો હશે, ગમે તે જાતિ વાળો હશે, ગમે તે ચિહ્ન વાળો હશે, પણ જે સાધના કરશે એ પામશે મોક્ષ, મુક્તિ મળશે કોને? આ સાધનની ચર્ચા કરનારાને આ સાધનના મતભેદની અંદર જ આખો દિવસ વ્યસ્ત રહેવા વાળાને ના. આ જે માર્ગ, કયો માર્ગ જો હોય, કયો એટલે અમે જે ગાથા નંબર 98 થી 103 આત્મસિદ્ધિની ગાથા 98 થી 103 ઉપાય 5 એની અંદર જે કહ્યો છે તે માર્ગ જેની પાસે હશે એને કોઈ ભેદ નથી, જા એ મુક્તિ લેશે, એમાં કોઈ ભેદ નથી. જે આત્મદશાને સાધે તે આત્માને પામે, દર્શન જ્ઞાન સહિત જે ક્રિયાને આરાધે, સંયમનું સ્વરૂપ પારિણામિક ભાવે જાણે, તે સંયમના સાધનને આરાધે, તે ઉપાસે, તે મુક્તિને અવશ્ય પામે છે. કર્મથી, ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું એને મોક્ષ કહીએ છીએ, મુક્તિ એને કહીએ છીએ. એમાં જાતિ ભેદ, વર્ણ ભેદ, વેશ ભેદ, લિંગ ભેદ, ચિહ્ન ભેદ, વ્રત ભેદ, સ્થાન ભેદ, પ્રકારાંતરે ભેદ પ્રભેદ, એના કોઈ પણ પ્રકાર એક પણ નથી. લિંગ અને ભેદો જે વ્રત ના રે, તે તો દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ, સાંભળો જીન નો રે. અરે જીનેશ્વર ભગવાને કહ્યું છે એમાં એની જે જ્ઞાનાદિની શુદ્ધતા છે એ તો ત્રણેય કાળમાં અખંડ છે ને અભેદ છે. કૃપાળુ દેવી એક જગ્યાએ લખ્યું છે કે રાગ દ્વેષ આત્મામાંથી ગયે, મોક્ષ પ્રગટે પછી ગમે ત્યાં બેઠા હોય, પણ જો રાગ દ્વેષ છોડે નહીં તો રાજપાટ છોડે અને ઝાડની માફક સુકાઈ જાય તો પણ મુક્તિને પામે નહીં. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. માટે સાધે તે મુક્તિ લે, વાતો કરે તે મુક્તિ લે નહીં, સાધના કરવાની છે. આ બીજી વાર શબ્દ આવ્યો, સાધે તે મુક્તિ લે. ઉપાયનો માર્ગ સાધના સાથે જોડાયેલો છે, મોક્ષ માર્ગના સાધન સાધના સાથે જોડાયેલા છે. માટે સાધના આ શુદ્ધ વ્યવહાર ક્રિયા છે, આ જીવે દેહધારીપણે કરવાની છે. મન વચન અને કાયાના યોગ જ્યારે વિદ્યમાન છે ત્યારે જ એ મુક્તિ પામે છે, એ નથી ને કોઈ મુક્તિ ન પામે. અને મન વચન કાયાના યોગ હોય તો એનો કોઈ ને કોઈ પ્રકારનો વ્યવહાર હોય, હોય ને હોય, કેવડી હોય તો પણ હોય. માટે વ્યવહાર તો અંત સુધી છે, જ્યારે બંને દ્રવ્ય છૂટા પડે પછી જ વાત પૂરી થાય છે, ત્યાં સુધી તો છે જ. જો કેવડીને પણ વ્યવહાર છે તો જગતના જીવોએ વ્યવહારને ઉઠાપવાની, શુદ્ધ ક્રિયાનો નિષેધ કરવાની, આવી કોઈ પ્રવૃત્તિમાં ન પડવું. યથા શ્રેણી યથા પદવી એ ઓછી થાય ક્રમશ, એની મેળે 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 બધી ઓછી થાય. એ સંક્ષેપ થતા અંતે થાય નિજ સ્વરૂપમાં લઈ નજો. એ જે મન વચન કાયરા યોગની જે સ્થિરતા છે એ ધીરે 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 કરતા કરતા 14મા ગુણસ્થાનક ઉપર ઈ શૈલેષીકરણની પ્રક્રિયા કરે છે, અને એ પ્રક્રિયાથી બાકીના બધા મન વચન કાયાના યોગને રૂંધીને પોતાના મોક્ષના માર્ગે આત્મા ચાલ્યો જાય છે. પણ એ તો 14મા ગુણસ્થાનકની સ્થિતિ કીધી, જગતના જીવો તો 4થાનું ઠેકાણું નથી અને વ્યવહારના લોકની વાત શરૂ કરી દીધી છે. અહીંયા કહ્યું છે કે સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ન કોઈ, એમાં ઊંચ નીચ કોઈ ભેદ નથી. આ વચન જે કયા છે તેમાં પણ કોઈ બીજો ભેદ નથી. હવે આ જે ઉપાય કીધા એ અવિરોધ છે, અચૂક છે, અને આ ઉપાય કોને ફળીભૂત થાય એનો અદ્ભુત માર્ગ સુધર્મ. ઉપાય પછીનો શબ્દ છે મોક્ષ ઉપાય સુધર્મ. આ સુધર્મનું સ્વરૂપ કેવું છે એ હવેની ગાથામાં પરમ કૃપાળુ દેવે આ વિષયને સુધર્મ તરીકે લીધો છે. કે આ સુધર્મ કેવો છે, કોને સુધર્મ કહી શકાય? આ જે મોક્ષ માર્ગને સાધવાની જે ક્રિયા છે એ જ ધર્મ છે, પણ એને શું કેવી રીતે કહી શકાય? એને આત્મસિદ્ધિમાં સુધર્મ મૂક્યો છે. પરમ કૃપાળુ દેવે એક શબ્દ પ્રયોગ જરા વિશેષ કર્યો છે બધી જગ્યાએ, કે ગુરુ પાસે સદગુરુ, ધર્મમાં સદધર્મ, દેવમાં સુદેવ. થોડો વિશેષ એમાં વેઇટેજ આપ્યું છે, એમ્ફેસિસ આપ્યું છે. આમ તો દેવગુરુ ધર્મ, પણ છતાં પણ જેમ જ્ઞાન ચારિત્ર અને દર્શન, એને જૈન દર્શને સમ્યક શબ્દનું એક વિશેષણ આપ્યું છે. નહીં તો જગતમાં જ્ઞાન એટલે ગમે તે બાબતની ખતવણી જ્ઞાનમાં થાત, પણ સમ્યક શબ્દ આપ્યો છે. એમ પરમ કૃપાનું દેવે સંઘમાં પણ સત્સંગ આપ્યો છે. અને સદગુરુ શબ્દ જયારે બોલાય ત્યારે ઘણા જૈન પરિભાષામાં જે હોય બધા સમજે કે આ શ્રીમદ રાજચંદ્રવાળા લાગે છે. કારણ કે બાકી ગુરુ ભગવંત આચાર્ય ભગવંત આ શબ્દ ચાલે, પણ સદગુરુ શબ્દ આવ્યો એટલે પકડાઈ જાય કે આ શ્રીમદ વાળો લાગે છે. એટલે ઘણી વાર પકડી લઈએ છે આપણને કે તમે શ્રીમદ વાળા છો ને, એની દ્રષ્ટિ જરા પાવરફુલ હોય આપણા કરતા. મતાર્થી ની દ્રષ્ટિ પાવરફુલ હોય. આપણે તો ભોળા ભાવે ક્યાંક જઈને વાત કરીએ અને આપણે કહે કે સદગુરુ વિના માર્ગ નથી, એ તો તમે શ્રીમદ વાળા. કારણ કે એને ગુરુની કલ્પના આ જ મતાર્થીની કલ્પનામાં છે. આ સદગુરુ શબ્દ અહીંયા કૃપાળુ દેવે ધર્મને સુધર્મ શબ્દ વાપર્યો છે, એનું એક વિશેષ પ્રયોજન. જે પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે અને બધા જ શબ્દોએ એનો અર્થ ગુમાવી દીધો છે, કૃપાળુ દેવે એક જગ્યાએ લખ્યું છે કે ઓહો કેવી કાળની વિચિત્રતા કે થોડા સમયમાં આ કડી કાળે એને અનર્થથી ઘેરાઈ ગયો છે, પરમાર્થને અનર્થ બનાવી દીધો છે. આવી સ્થિતિ થઈ ગઈ છે. એટલા માટે થઈને મુમુક્ષુ ક્યાંય ભૂલથાપ ન ખાય એટલે સુધર્મ શબ્દ વાપર્યો છે. આ સુધર્મ કોણ આચરી શકે, કોને સંપજે, કોનામાં પ્રગટ થાય, આ સુધર્મ કેવો, એની ગાથાઓમાં શરૂ થાય છે. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. કશાયો જે ઉપશમ થઈ ગયા છે, માત્ર મોક્ષની અભિલાષા છે, ભવના ભ્રમણનો ખેદ જેને વર્તે છે, અને અંતરદયા કહેતા સાચે સાચી દયા. હવે તો અંદરથી આપણે કે આ તો મારી અંતરની વાત હું તમને કહું છું, અંતરની એટલે ખરેખર સાચી હૃદયને સ્પર્શીને એમ આત્માના સાચા ભાવથી અંતઃકરણથી હવે તો એને જગતના જીવો ઉપર દયા છે. અને જેને જગતના જીવો ઉપર દયા છે એને જગતના જીવો સાથે મૈત્રી છે, પ્રમોદ છે, કરુણા છે અને મધ્યસ્થ ભાવ છે. જેને જગતના જીવો સાથે દયા નથી એને જગતના જીવો સાથેના વ્યવહારમાં ક્રોધ છે, માન છે, માયા છે અને લોભ છે. આ કસાયની ચોકડીથી વ્યવહાર કરે છે. અને અંતરની દયાવાળો જગતની મહાવીરની ભાવના છે, જીવો સાથેની જગત મૈત્રીની ભાવના, મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ, આ અંતરદયાનું લક્ષણ છે. આ ચાર ભાવના પ્રગટે એને જગતના જીવો સાથે અંતરદયા છે કે હવે મારે જગતના જીવો સાથે કોઈ પણ પ્રકારનો વેરભાવ નહીં, ખામેમી સર્વ જીવે, કોઈની સાથે મારે વેરભાવ નથી હવે, એવી પ્રકારની ઉત્કૃષ્ટ અવસ્થા એ તે કહીએ જિજ્ઞાસ. આ જિજ્ઞાસુ જીવ થયો છે. હવે આને ચાલવાની ઈચ્છા છે, હવે આને ચાલવું છે, હવે આને સાધવાની ઈચ્છા છે, આ મોક્ષની સાધના કરવા ઈચ્છે છે. આ જીવને પ્રાપ્ત થાય છે એટલે અંતરદયા, અંતર્મુખ વૃત્તિ કરીને સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણા કરવી તે અંતરદયા છે. કૃપાળુ દેવ સમજાવ્યું છે, એ સાચી દયા છે. એને પોતાના જીવની અને જગતના જીવની અનુકંપા છે, એ જિજ્ઞાસ છે. જિજ્ઞાસાનું બળ 503માં ભગવાન ફરમાવે છે, જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ કરવું એ પ્રથમ ભૂમિકા છે. વસ્તુ પ્રાપ્તિની જિજ્ઞાસા જેને છે તેવો સાધક આત્માર્થી, એ વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રૂચિને જેણે વિલય કરી છે અથવા આત્મકલ્યાણના હેતુઓએ તેવી સાંસારિક રૂચિના વિલયમાં જે પ્રયત્નવાન છે તે જિજ્ઞાસુ, એ મુમુક્ષુ પદને વિશે આવી જિજ્ઞાસા હોય છે. આવી જિજ્ઞાસા જીવનમાં આવે તો કૃપાળુ દેવે 40માં કહ્યું છે કે આર્ય દેશ, ઉત્તમ ગોત્ર, સુંદર શરીર, આ બધા તો અપેક્ષિત સાધન છે મોક્ષ માર્ગ માટેના, પણ અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ જ છે. આ એક જ સાધન જીવને જિજ્ઞાસુપણું છે, પ્રારંભ થાય છે ધર્મનો. ધર્મનો પ્રારંભની પહેલી ભૂમિકા જિજ્ઞાસુપણું. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીર્તને વર્તે અંતર શોધ. તે જિજ્ઞાસુ જીવને જો સદગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમકીર્તને પામે અને અંતરની શોધમાં વર્તે. જો ધર્મનો પ્રારંભ થયો, શું ધર્મનો પ્રારંભ થયો, કોને થાય, ક્યાંથી થાય, તો પહેલી ભૂમિકા કઈ? જિજ્ઞાસુપણાની. આવો જીવ જિજ્ઞાસુ હોય, દશાવાન હોય, આવી જેની અંતરંગની દશા જેને વર્તે છે, તે જિજ્ઞાસુ જીવને જો સદગુરુનો બોધ થાય તો, તો શબ્દ બહુ મહત્વનો છે. એની જિજ્ઞાસા કેવી છે? કૃપાળુદેવે 135માં પાઠમાં લખ્યું છે, અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જેની જિજ્ઞાસા છે. અનાદિનું પરિભ્રમણ છે, આવું સમાપ્ત થાય, સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી જે મૂંઝાય અને વ્યવસાયના પ્રસંગમાં વર્તતી રૂચિને જે વિલય કરે અને એક મોક્ષને વિશે જ યત્ન કરે, આ જિજ્ઞાસુ જીવનું લક્ષણ છે. એ સંકિતને પામે જો સદગુરુનો બોધ થાય તો. અહીંયા એક સુંદર મજાનું કૃપાળુદેવે જે માર્ગ મૂક્યો છે સુધર્મનો, હવે એમાં તો જે વિતરાગનો શાશ્વત માર્ગ, સનાતન માર્ગ જ મૂક્યો છે. આ ભગવાન બીજો કયો માર્ગ મૂકે, અને એ લુપ્ત થયો છે એ જ એને મૂકવો છે. એટલે સમ્યક જ્ઞાન દર્શન ચરિત્રાણી મોક્ષ માર્ગ, આ તત્વાર્થ સૂત્રમાં છે, એમાં પામે તે સંકિતને અહીં શબ્દ આવે છે. સુધર્મની યાત્રા ઉપાય છે એ સર્વગ્રાહી છે, પણ એના પરિણામની અંદરની જે સ્થિતિ છે, સાધનાની સ્થિતિ છે, એમાં આ ભગવાન હવે અહીંયા જૈન તત્વ અથવા તીર્થંકર પ્રણીત, વિતરાગ પ્રણીત સનાતન મોક્ષ માર્ગ જે છે એની પ્રરૂપણા કરતા એ કહે છે કે આવો જિજ્ઞાસુ જીવ, એને સદગુરુનો બોધ થાય, ગ્રંથિ જેની છેદાય છે તે સદગુરુ, અને કેવળ મુક્તિની અભિલાષા જેને જાગી છે એવો જિજ્ઞાસુ, તો એને સંકિત થાય. સંકિત થાય એટલે એને પોતાનું સ્વરૂપ સમજે તે સંકિત, ખરેખરું સાચું સ્વરૂપ સમજાય અને માહિતી દશા ફરે તો સંકિત થાય, એની બધી જ ગ્રંથિઓ તૂટે. એને જ્ઞાનીઓએ કહ્યું છે જોગાનું જોગ, ગ્રંથિ ભેદ ક્યારે થાય? એ કૃપાળુદેવે એક વ્યાખ્યાન નોંધ છે, એ વ્યાખ્યાન નોંધની પહેલી નોંધમાં એ ગ્રંથિ ભેદની વાત મૂકી છે કે ગ્રંથિ ભેદ જીવને થાય, અને જ્યારે ગ્રંથિ ભેદ થાય એટલે સમ્યક દર્શન ચોથું ગુણસ્થાનક, અને ગ્રંથિ ભેદ જોગાનું જોગ, જીવની યોગ્યતા અને એને સદગુરુનો જોગ, આનો સમન્વય, આ બે તત્વ. પોતે પોતાથી મોક્ષ પામે નહીં, સત્પુરુષની આજ્ઞા. જ્ઞાનીઓએ એને બીજા શબ્દમાં કહ્યું છે કે દેશના લબ્ધિ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એને મુક્તિ પ્રાપ્ત થાય નહીં, સંકિત ન થાય. આ દેશના લબ્ધિ, પણ દેશના લબ્ધિ પેલા વિશુદ્ધિ લબ્ધિ, એટલા એની દશા. દેશના લબ્ધિ કોને થાય? વિશુદ્ધિ લબ્ધિ હોય તો. બધા જ તત્વજ્ઞાનનો પછી મેળ જ કરતા જઈએ, અને મેળ થતો જ આવે, કારણ કે જ્ઞાનની, જ્ઞાનીની વાતો પરસ્પર અસંગત ન હોય, સુસંગત હોય અને અવિરોધી હોય. એટલે અહીંયા કહ્યું છે કે એને સંકિત થાય, દેહાત્મ બુદ્ધિ મટે તે સંકેત. સંકેત છે તે દેશે ચારિત્ર છે, એને અંતરશોધ, તે વર્તે અંતરશોધ. જેવો એને પોતાની દેહાત્મ બુદ્ધિ મટી, પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ, પ્રતીતિ આવી, એટલે એ જીવનો પુરુષાર્થ અત્યાર સુધી સુખની શોધમાં એ બહિર્લક્ષી પુરુષાર્થ હતો, હવે એની શોધ ક્યાં થઈ? અંતરમાં. દિશા બદલાઈ ગઈ, પેલા દશા બદલાણી, પેલા દશા બદલાણી, સદગુરુનો બોધ થયો એટલે એને દિશા મળી, અને દિશા દશા બદલાયા પછી દિશા શું મળી? કે તારા આત્માનો ધર્મ આત્મામાં જ છે. હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું, અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, બહારનું આશ્ચર્ય ભૂલ, બહાર શોધવાથી તે મળશે નહીં, તું ભ્રમામાં, ચારે બાજુની આ રખડપટ્ટી છોડ, હવે અંતર શોધ. દિશા બદલાઈ ગઈ, દશા બદલાણી, દિશા બદલાણી, વર્તે અંતર શોધ. જોગાનું જોગ થયો, ગ્રંથિ ભેદ થયો, સદગુરુનો બોધ મળ્યો, પણ સદગુરુનો બોધ તો પૂર્વે અનંતવાર મળ્યો હતો, પણ દશા વિના મળ્યો હતો. હવે વિશેષતા છે કે ધર્મનો પ્રારંભ કરવામાં સર્વપ્રથમ જીવે પોતાની યોગ્યતા પ્રાપ્ત કરવી. યોગ્યતા પ્રાપ્ત કરનારને સદગુરુનો યોગ સ્વયં થાય છે. જીવ જેટલા પ્રમાણમાં પોતાની યોગ્યતા કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે 889માં પત્રમાં કે સત્પુરુષોનો યોગ સદગુરુનો યોગ ઉત્તમ કાળમાં પણ દુર્લભ. તો આ કાળે દુર્લભ હોય એમાં કોઈ આશ્ચર્ય નથી, પણ રાત્રિ દિવસ જેને પરમાર્થનું ચિંતન છે અને જેને મુક્તિની અભિલાષા લાગી છે, એની જેને જુરણા છે, તેને તે યોગ પ્રાપ્ત થવો સુલભ છે. એટલે એનું ગણિત સીધું કે જીવ યોગ્યતા પ્રાપ્ત કરે એટલે એને સદગુરુનો યોગ આવીને મળે, એવી જ નિમિત્ત અને નૈમિતિક વ્યવસ્થા જગતમાં છે. પરમાર્થ માર્ગની આ વ્યવસ્થા છે, આને નિયતિ કહેવાય. બધી જ વસ્તુ આપણા તર્કમાં નહીં આવે, પણ જેમ જેમ જ્ઞાન દશા આવશે તેમ આ બધી વસ્તુ સમજાશે. જગતના કંઈક જીવોને એની ભવ્યતા તથા ભવ્યતા પરિપાક થઈ, કાળ સ્થિતિ પરિપાક થઈ, સદગુરુનો યોગ થયો થયો ને થયો, સામે આવીને ઉભા રહીએ છે, સામે આવીને ઉભા રહીએ છે. પણ ક્યારે? પોતાની દશા થાય ત્યારે. જ્યાં સુધી એ દશા થતી નથી ત્યાં સુધી તો સદગુરુ હોવા છતાં આ જીવ એનાથી વિમુખ હોય છે. માટે આ પણ વિકલ્પમાં ન પડવું, આની વાતને પણ એ સમજી લેવી કે આ તો યોગ્યતા હોય એટલે એનો યોગ મળે, મળે ને મળે જ. આ દુનિયાની અંદર જગતમાં જેટલા જીવો પરિભ્રમણમાં અત્યારે આપણે રખડીએ છીએ, આમાં એવું એકય દ્રષ્ટાંત ખરું કે જીવની પૂરેપૂરી યોગ્યતા છે પણ ગુરુ નથી માટે રખડે છે. એને સદગુરુ નથી મળ્યા બાકી એની યોગ્યતા ઘણી છે, એને યોગ નથી માટે રખડે છે અને એવી રખડપટ્ટીમાં જન્મ મરણ કરે છે કેમ કે યોગ નથી થતો. તો કે જે એવું નથી, એવું છે કે ઘણા સદગુરુઓ હોવા છતાં જીવ રખડે છે. તીર્થંકર હોવા છતાં, તીર્થંકરો થઈ ગયા એ સમયે પણ આ જીવ ત્યારે વિદ્યમાન હતો કે નહીં? અનંતા કેવડી હતા ત્યારે આ હતો કે નહીં? ક્યાંક પરિભ્રમણમાં આખા લોક જ્ઞાનીઓને સંકિતિઓથી ભરેલો હતો તે દી આ હતો કે નહીં? તો સદગુરુ હોવા છતાં જીવ રખડો છે, પણ દશા એની યોગ્યતા હોય અને સદગુરુ ન મળે એવું ન બને. એવો તો એને મળે, મળે ને મળે. તિર્યંચની અંદર પણ જીવની યોગ્યતા હોય તો એક મુનિના દર્શન એને થાય થાય ને. કેટલીક વાત એવી છે કે તર્કમાં લેવાય નહીં, એને આ દ્રવ્યાનું યોગમાં અને કથાનું યોગથી સમજાય કે ભાઈ આવું જગતની આ એક વ્યવસ્થાનું સ્વરૂપ છે કે તું તારી યોગ્યતા પ્રાપ્ત કરીશ એટલે પરમાર્થ માર્ગની અંદર આખું જગત તને મદદરૂપ કરશે. આખા પૃથ્વીના પરિબળો, આ આખી સૃષ્ટિના પરિબળો આ જીવને મુક્તિ તરફ જ ધકેલવા પ્રયત્ન કરે છે. જીવની અવરચંડાઈ અને આડોળેના કારણે આ જીવ મુક્તિ મેળવી નથી શકતો. બાકી જગતની વ્યવસ્થાનું સ્વરૂપ તો એ જ છે કે પોતે પોતાનું સ્વરૂપ પામે, આ જ નિયતિ છે. પણ જીવ અવળો પુરુષાર્થ કરે છે એટલે એ પરિબળથી સામે ચાલીને પોતે સંસારની આરાધના કરે છે. કૃપાળુ દેવ પત્રમાં લખ્યું છે કે આજ સુધી એને સંસારને જ આરાધના કરી છે, મોક્ષની આરાધના કરી જ નથી. એટલે એને સંસાર તો માગીને મેળવો છે, આરાધના કરીને મેળવો છે. સંસાર આરાધ્યો છે 436માં આવે છે. આપણને નવાઈ લાગે આ વચનામૃતની અંદર તો કોઈ એવા અદભુત રત્નો ભર્યા છે. એક એક વાક્ય વાક્ય કોઈ ને કોઈ આવી અગમ નિગમની રહસ્યમય વાતો છે. ક્યાંક પુરુષાર્થ સંબંધિત, ક્યાંક નિયતિ સંબંધિત, ક્યાંક ભવસ્થિતિ સંબંધિત, ક્યાંક જીવની યોગ્યતા સંબંધિત અદભુત વાત છે. આ પ્રભુનું શાસ્ત્ર લઈને બેસી જાય, વચન લઈને થોડું જે વંચાય, 4 લીટી 10 લીટી 8 લીટી શુદ્ધ ભાવથી સમર્પિત ભાવથી રોજનો નિયમ કરીને વાંચવું કે મારે આ જગતમાં જીવવું તો છે પણ સતને પ્રાપ્ત કરીને જવું છે. આટલી ઝંખના હોય તો આના ગમે તે પાનામાંથી ક્યાંક સત આપણને સ્પર્શી જશે, કારણ કે આનો કોઈ અક્ષર એવો નથી કે જે અસત છે. શ્રદ્ધાનું જોર, રૂચિ, શ્રદ્ધાનું જોર અને રૂચિ અને અંતરની જિજ્ઞાસુ વૃત્તિ કે આમાં જે કહ્યું છે શું કહ્યું છે સમજવા માટેની, આપણું અંતઃકરણ શુદ્ધ રાખીને ભક્તિપૂર્વક આદરપૂર્વક આ પ્રભુના માર્ગને બોધની ઉપાસના કરીએ, માર્ગ દૂર નથી આપણાથી. આને સંકિત પ્રાપ્ત થાય, સંકિતનો માર્ગ બતાવે છે. આત્મસિદ્ધિની અંદર ત્રણ સંકિત ભગવાને કીધા છે. તો પહેલું સંકિત એને જેવી એની યોગ્યતા આવી, સદગુરુનો બોધ થયો અને જીવને પોતાની આત્મત્વનું ભાન થયું. બે બુદ્ધિ હતી એ ટળી ગઈ, આત્માના સ્વરૂપનું ઓળખાણ થયું, પ્રતીતિ થઈ. મત દર્શન આગ્રહ તજે વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદન પક્ષ. મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ, જે સદગુરુના લક્ષ્ય વર્તે તે શુદ્ધ સંકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. અદભુત વાત આ બીજા સંકિતમાં આવીને પૂરે છે. આ સંકિત એક એવી અવસ્થા છે, આ શુદ્ધ સંકિત એક એવી અવસ્થા છે ક્ષાયિક, કે જીવ સડસડાટ હવે મુક્તિના માર્ગે ચાલ્યો ગયો છે. હવે તો એને પેલું સંકિત આવ્યું એ તો પાછું પડી જવાની સંભાવના છે, પણ હવે આ સંકિત શુદ્ધ સંકિતમાં આવ્યો એટલે આ સંકિતથી હવે જીવ પાછો વળતો નથી, પણ મોક્ષ માર્ગની એની યાત્રા વધુ વેગવાન બને છે. એટલે અહીંયા કહે છે કે મત માન્યતાઓ અભિપ્રાય બધું છોડી દે, દર્શનના આગ્રહ છોડી દે, કયું દર્શન કયું શાસ્ત્ર બધું છોડી દે, સદગુરુએ જે લક્ષ કરાવ્યો છે એ લક્ષ્ય વર્તે શબ્દ છે. અહીંયા બહુ મહત્વનો શબ્દ એ છે કે વર્તે સદગુરુ લક્ષ, જે પોતાની વર્તના બદલાવી નાખે છે, પોતાનું રોજ બરોજનું પ્રવર્તન સદગુરુએ જે લક્ષ બતાવ્યો છે, જે લક્ષ બંધાવ્યો છે, જે લક્ષ કરાવ્યો છે, સદગુરુના બોધના લક્ષ્ય જે લક્ષ થયો છે, તે લક્ષ્ય જે જીવ વર્તે તે શુદ્ધ સંકિતને પામે છે. અને આ શુદ્ધ સંકિતને પામ્યા પછી એમાં કોઈ પણ પ્રકારનો ભેદાભેદ, પક્ષાપક્ષ, માન્યા માન્ય, ભેદ પ્રભેદ કશું જ નથી. આ તો શુદ્ધ સંકિત છે, ક્ષાયિક સંકિત, નિજ સ્વભાવનું કેવળ જ્ઞાનમય ઉપયોગીપણું, સહજ સ્વભાવીપણું, નિર્વિકલ્પપણું, તેની તથારૂપ નિરંતર પ્રતીતિ વર્ત્યા કરે તે ક્ષાયિક સંકિત. સતત હવે એને આત્માના લક્ષની પ્રતીતિ, સ્વરૂપનો લક્ષ છે એ હવે ચ્યુત થતો નથી. હવે તો એને ગમે તે સ્થિતિની અંદર યોગ દ્રષ્ટિની સજ્જાઈમાં યશોવિજયજી મહારાજ સાહેબે એને કાંતા દ્રષ્ટિ કીધી છે, છઠ્ઠી દ્રષ્ટિ. મન મહિલાનો રે માલા ઉપરે બીજા કામ કરું, નાના ક્ષેપક વન છે પણ તેમ બોલાઈ ગયું છે. અહીંયા કે છે પતિવ્રતા સતી નારી ગમે તેટલા ઘરના કામ, ગમે તે બાહ્ય વ્યવહારમાં હોય તો એનું ચિત્ત જેમ એના પતિની અંદર રમમાણ થયું હોય એવી રીતે જ્ઞાનાક્ષેપકવંત જેને સદગુરુનો બોધ પરિણામ પામ્યો છે એવો જે મુમુક્ષુ જીવ છે એ પછી સંસારમાં કોઈ પણ પ્રવૃત્તિની અંદર હોય તો પણ એનું ચિત્તની ધારા છે એ સદગુરુએ જે બોધ કહ્યો છે એ વચનમાં જ રમતા હોય છે, સદગુરુના લક્ષ્ય છે. એટલે કબીરજી કહે ચદરિયા ઝીણી રે ઝીણી રામ નામ રસભીની, ચદરિયા ઝીણી રે ઝીણી. આ ચાદર વણતા વણતા એના તાણા વાણામાં રામ નામની રટણા છે. આ કબીરની અવસ્થા જે છે, આવા બધા જ્ઞાની પુરુષો એને પછી પોતાના સદગુરુના બોધનું એટલું બધું, કૃપાળુ દેવે તો લખ્યું છે કે તો દાંપત્ય પ્રેમનું અમે તમને દ્રષ્ટાંત આપ્યું છે કે સંસારમાં ઊંચામાં ઊંચો પ્રેમ કામના આધારિત દાંપત્ય પ્રેમ છે, પણ જેને મોક્ષની લગ્ન લાગી છે, જેને આ પરમ કૃપાળુના સ્વામી સાથે જેને લગ્ન લાગી ગઈ છે, લોકના નાથ સાથે જેનો પ્રેમ થઈ ગયો છે, એને પણ એક મોક્ષની કામના જાગે છે, તો એના પ્રેમની અંદર આ સદગુરુના બોધના વચનમાં જ એનું ચિત્ત હોય. જગતની કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો પણ એમાં એનું ચિત્તનું ઠેકાણું ન હોય, ઠેકાણા વિનાની દશા એની છે, એટલે અહીંયા કહ્યું છે આવું શુદ્ધ સંકેત, તો એમાં કોઈ પણ પ્રકારના ભેદ નથી. કૃપાળુ દેવે એ વાતને કહ્યું છે કે સંયમ ના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો પણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સદગુરુના લક્ષે જીન આજ્ઞાને આધીન મન વચન કાયાના યોગની પ્રવર્તના ચાલ્યા જ કરે છે અને હવે ક્ષણ ક્ષણે ઘટતી જાય છે, ક્રમશઃ ક્ષીણ થતી જાય છે અને છેલ્લે તો નિજ સ્વરૂપમાં લીન થઈ જશે એવી સ્થિતિ છે. એવી પ્રકારની આ સ્થિતિ છે, દર્શન વિશુદ્ધિ પ્રગટી જાય છે. દર્શન વિશુદ્ધિ પ્રગટે એટલે હવે જગતની અંદર કોઈ પણ પ્રકારનું એને વિકલ્પ જેવો રહેતો નથી એવી સ્થિતિ એની પ્રાપ્ત થાય છે. એ સ્થિતિની અંદર સાધક આગળ વધે છે એટલે કે છે
વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકેત.
એને સંકેત પ્રાપ્ત થયું હતું એ શુદ્ધ સંકેતની અંદર બોધના લક્ષે એને વર્તના કરી જે બોધ એને પ્રાપ્ત થયો હતો સદગુરુ પાસેથી એની વર્તના કરી અને એ વર્તનામાં એને મત દર્શન બધાય આગ્ર બાજુ ઉપર રાખી દીધા. સદગુરુના બોધના લક્ષે જેને પોતાના જીવનની વર્તના શરૂ કરી શુદ્ધ સંકેતને પ્રગટાવી દીધું એની હવે તાકાત એનું સામર્થ્ય પરમાર્થ સંકેત પ્રગટ્યું છે. કેવી દશા છે તો કે છે નિજ સ્વભાવનો. હવે તો એ જે વર્તતો હતો સદગુરુના લક્ષે હવે એનું પોતાનું સંકેત વર્તે છે, આત્માની સ્થિતિ વર્તે છે કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત. કાં તો એ આત્માના અનુભવમાં છે, ક્યાંક અનુભવ છૂટી જાય તો લક્ષ એ જ છે અને લક્ષ પણ ક્યાંય જાય નહીં એટલે એની સાથે એની પ્રતીતિ તો યથાવત્રીય છે. પ્રતીતિનું ક્યારેય એને તૂટવું થતું નથી. એના પ્રતીતિના જોરે ફરી લક્ષને સિદ્ધ કરવા માટે થઈ અને ફરી અનુભવમાં ચાલ્યો જાય છે. એ મુનિ છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનકે ઝૂલતો છે. પરમાર્થ સંકેત આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યકત્વ, પણ સંકેત પરમાર્થ આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સંકેત છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. કૃપાળુ દેવે પત્રાંક 431ની અંદર પરમાર્થ સંકેતની વ્યાખ્યા બાંધી છે કે વૃત્તિ વહીની જ ભાવમાં સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. હવે તો વૃત્તિ છે એ નિજ ભાવમાં ગઈ છે અને વૃત્તિ જ્યારે નિજ ભાવમાં ગઈ છે ત્યારે સંકેતનું સ્વરૂપ પરમાર્થ. આ સંકેતનો ત્રીજો પ્રકાર છે. પહેલું સંકેત કહ્યું એ શ્રદ્ધાન સંકેત, બીજું શુદ્ધ સંકેત અને ત્રીજું પરમાર્થ સંકેત. આ પરમાર્થ સંકેત છે સર્વ વિકલ્પનો તર્કનો ત્યાગ કરીને મનનો વચનનો કાયાનો ઇન્દ્રિયનો આહારનો નિંદ્રાનો જય કરીને નિર્વિકલ્પપણે અંતર્મુખ વૃત્તિ કરી અને આત્મ ધ્યાનમાં લીનતા છે. હાથ નોંધની અંદર 3:29માં ભગવાને આ સ્થિતિને બતાવી છે કે પરમાર્થ સંકેતમાં એની તાકાત કેવી, પરમાર્થ સંકેતનું સ્વરૂપ બતાવ્યું છે. પત્રાંક 839ની અંદર અદભુત શબ્દ છે, એક કૃપાળુદેવનું વાક્ય તો ઘણા લોકોને સ્મરણમાં હશે. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. આ પરમાર્થ સંકેત કલ્યાણમૂર્તિ થઈ ગયું, અનંત કાળના અજ્ઞાનનો છેદ ઉડાડી દીધો છે. હવે કોઈ કાળે આ જીવ અજ્ઞાનમાં જશે નહીં, જ્ઞાનથી ચ્યુત થશે નહીં. આવી પરમાર્થ સંકિતની અદ્ભુત દશા આ જીવે પ્રાપ્ત કરી છે કે જેમાં એનો સ્વભાવ સતત વર્તે છે, સમયે સમયે પોતાના વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત. બસ આમાં ને આમાં આત્માના અનુભવમાં, આત્માના લક્ષમાં, આત્માની પ્રતીતિમાં, વૃત્તિ વહી નિજ ભાવમાં, વૃત્તિ હવે બહાર જવાની બંધ થઈ ગઈ. વૃત્તિનું ઉઠવું એને સમાવી દીધું છે. વૃત્તિ ઉઠે અને જો એને ઈચ્છા જોડાય, ઉપયોગ અંદર જોડાય, તો વૃત્તિનું બહાર જવું થાય. વૃત્તિનું બહાર જવું થાય તો જગતના વ્યવહારોનો વિકલ્પ ઉભો થાય. પણ નિર્વિકલ્પતામાં હવે એ જગતના વ્યવહારનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. અને આ પરમાર્થ સંકેત એની જે તાકાત છે કે હવે તો એણે આ અનંત કાળથી જે જ્ઞાન, જે આત્માની શક્તિ હતી જાણપણું, પણ એ ભવ હેતુ માટે થતું હતું. અત્યાર સુધીનું મારું જ્ઞાન અજ્ઞાન રૂપમાં હતું, એ ભવ હેતુરૂપ હતું. એ જ્ઞાનનું જાત્યાંતર, એની આખી જાતિનું પરિવર્તન કરી નાખ્યું, ભવ નિવૃત્તિ રૂપ થઈ ગયું. એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન ને નમસ્કાર. અને આ પરમાર્થ સંકેતની સ્થિતિથી જીવની આગળ દશા એનો વિશેષ સ્વાધ્યાય આપણે હવે પછી લઈશું. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો.